આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
શ્રોતા મિત્રો, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ સાવ નજીકમાં છે ત્યારે જાણીએ કે સમાજશાસ્ત્રમાં આ ગુજરાતની ચૂંટણીઓને કેવી રીતે જોવાઈ રહી છે. આપણી સાથે છે સમાજશાસ્ત્ર ક્ષેત્રના તજજ્ઞ ડોક્ટર ગૌરાંગ ચાની.
મારું અંગત માનવું અને સામાજિક દ્રષ્ટિએ પણ જોઈએ તો ગુજરાતની ચૂંટણી અથવા દેશની ચૂંટણી એ વર્ષોથી જ્ઞાતિ આધારિત રહી છે. હું નથી માનતો કે એમાં બહુ તાજેતરમાં બહુ નવો પ્રકારનો ફેરફાર થયો છે, એનું સ્વરૂપ બદલાયું છે. કારણ કે આપણો દેશ અથવા આપણે જરા ગુજરાતની વાત કરીએ છીએ ત્યારે એ બહુ જ વિવિધતાવાળો આપણો પ્રદેશ છે. કેટલી બધી જ્ઞાતિઓ છે, લઘુમતી છે, એટલે લઘુમતી ધર્મના લોકો છે આપણે ત્યાં આગળ. સવાલ એ છે કે આપણે ત્યાં આપણે સ્વતંત્રતા પ્રાપ્ત કરી એ પછી આપણે એવું માની લીધું કે આ સમાજમાં તમામ લોકો એક સરખા છે. સામાન્ય રીતે આપણો જે ભારત કોઈ પણ સમાજ હોય એ સમાજ વિવિધતા વાળો છે, એમાં ઘણી બધી વિવિધતા હોય છે. આપણા દેશમાં અને આપણા ગુજરાતની અંદર પણ જ્ઞાતિ આધારિત અને ધર્મ આધારિત અનેક પ્રકારની વિવિધતાઓ છે. જો વસ્તીની દ્રષ્ટિએ જોવાનો પ્રયત્ન કરીએ તો 85% વધારે વસ્તી ગુજરાતમાં હિન્દુ સમાજની છે, હિન્દુ ધર્મના લોકોની છે, અને એની અંદર જે જ્ઞાતિઓ છે એ જ્ઞાતિઓ પણ ચડતા ઉતરતા ક્રમમાં છે. આપણે એવું માની લીધું કે સ્વતંત્રતા મળશે એટલે તમામ જ્ઞાતિઓનો ઉદય થશે અથવા તમામ જ્ઞાતિઓનો વિકાસ થશે, પણ એવું થયું નથી. આ એક પહેલી વસ્તુ છે. બીજી વાત એ છે કે જે પણ રાજકીય પક્ષો છે આપણા, ભલે એ લોકો જાહેરમાં પોતાની ચોક્કસ પ્રકારની વિચારસરણી કહેતા હોય કે આધુનિક વિચારસરણી કહેતા હોય કે બિન સાંપ્રદાયિકતાની વાત કરતા હોય અથવા જ્ઞાતિ અને વર્ગ વિહીન સમાજની વાત કરતા હોય, પણ આ બધા જ રાજકીય પક્ષો છે એ કોઈ ને કોઈ રીતે જ્ઞાતિના પ્રભાવથી એક ખાસ્સા પ્રભાવિત છે. પહેલો દાખલો લઈએ આપણે તો, જેમ કે સ્ત્રીઓને આપણે ત્યાં અડધો અડધ સ્ત્રીઓ છે, તેમ છતાં પણ સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ નથી. એવું જ જ્ઞાતિની દ્રષ્ટિએ પણ બન્યું છે, અને એટલા માટે આપણે જોશો કે કોન્સ્ટિટ્યુશન પ્રમાણે SC અને ST ને રાજકીય પ્રતિનિધિત્વ મળ્યું છે. કારણ કે આપણે એવું માનતા હતા અને માનીએ છીએ કે આ પ્રકારના સમુદાયોને રાજકીય પક્ષો, આધુનિક રાજકીય પક્ષો પણ એમને પ્રતિનિધિત્વ નહીં આપે. એટલે એક વાત બહુ ચોક્કસ છે કે જો આપણે દલિત અને આદિવાસી સમાજને રાજકીય પ્રતિનિધિત્વને બેઠકો આપી હોય તો એનો મતલબ એ કે હજુ આપણે સામાજિક રીતે સમાનતા ભર્યું આપણું વર્તન નથી. એટલે જ્ઞાતિના પ્રશ્નો તો વધતા ગયા. બીજી બાજુ આપણે ત્યાં જ્ઞાતિઓ સંગઠિત બનતી ગઈ. તો તમે છેલ્લા 10-15 વર્ષનો ગુજરાતનો ઇતિહાસ તમે જોશો તો સમજાશે કે જ્ઞાતિઓ પોતે ખાસી મજબૂત બનવા માંડી છે. એટલે જ્ઞાતિનું પ્રભુત્વ જે તે વિસ્તારમાં તો છે જ, પણ સવાલ એ છે કે જ્ઞાતિ મહત્વની બની એને સમાંતર રાજકીય પક્ષોને પણ એવું ગણિત સમજાયું કે જો તમારે સત્તા પ્રાપ્ત કરવી હશે એટલે તમે જોશો કે દરેક રાજકીય પક્ષોની અંદર અનુસૂચિત જાતિ મોરચો છે, અનુસૂચિત જનજાતિ મોરચો છે, OBC મોરચો છે, બ્રાહ્મણોનો પણ મોરચો છે. તો આ બધા મોરચાઓ કેવી રીતે ઉભા થયા અને આ પ્રકારના જે મોરચા છે એ રાજકીય પક્ષોની સંમતિથી ઉભા થયા છે અને એનું નેતૃત્વ પણ છે, આ એક વાત. બીજી વાત, હું એવું માનું છું કે અત્યારના ગુજરાતની ચૂંટણીમાં લોકો એવું માનતા હતા કે વિકાસ અથવા આર્થિક વિકાસ એ ગુજરાતમાં થઈ રહ્યો છે અને એનો લાભ બધાને મળશે. હવે છેલ્લા 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં એનું શાસન છે. 22 વર્ષનો ઇતિહાસ એ લાંબો ઇતિહાસ કહેવાય, એવું ટૂંકો ઇતિહાસ ના કહેવાય. એમાં 3 વાર ચૂંટણી થઈ આપણે ત્યાં આગળ. આજે તમે જોશો તો અડધું ગુજરાત એટલે પ્રત્યેક બીજો ગુજરાતી છે એ 1990 પછી જન્મ્યો છે. તો બહુ યંગ ગુજરાત છે આપણું ત્યાં. પણ સવાલ એ થયો કે આ છેલ્લા 20-22-25 વર્ષની અંદર જે નવી જનરેશન છે, જે અત્યારે પહેલી વાર વોટ આપવા જઈ રહી છે અથવા બીજી વાર વોટ આપવા જઈ રહી છે, એમને એવું સમજાય છે કે આપણી પાસે નોકરી નથી, આપણે ભણીએ છીએ અને આટલું બધું મોંઘું શિક્ષણ લઈને ભણીએ છીએ, એન્જિનિયર બનીએ છીએ કે બીજા પ્રકારની ડિગ્રી લઈએ છીએ. હવે તો કોમ્પિટિટિવ પરીક્ષાઓ પણ થઈ ગઈ ખૂબ. તમારે અધ્યાપક બનવું હોય તો કોમ્પિટિટિવ પરીક્ષા તમારે આપવી પડે, કે તમારે તલાટી બનવું હોય તો પણ તમારે, કે તમારે PSI બનવું હોય તો કોમ્પિટિટિવ પરીક્ષા આપવી પડે. આ બધી પરીક્ષાઓ આપ્યા પછી પણ બહુ થોડાક લોકોને નોકરી મળે છે. અને બીજી બાજુ આપણે એવું માનતા હતા કે 90ના દાયકામાં જે ઉદારીકરણ આવ્યું આપણે ત્યાં, જે વૈશ્વિકીકરણની વાત આવી, નવી આર્થિક પોલિસી આવી અને 25 વર્ષ થઈ ગયા, તો એને કારણે બજાર પણ રોજગારી આપશે. હવે જો તમે વાસ્તવિક ચિત્ર જોવાનો પ્રયત્ન કરો તો આજને બજાર એટલી મોટા પ્રમાણમાં નોકરી જનરેટ નથી કરી શક્યું જેટલી એની પાસેથી અપેક્ષા હતી. બીજી બાજુ સરકારે પોતાની નોકરીઓ ઘણી વિડ્રો કરવા માંડી છે અથવા કોન્ટ્રાક્ટરની નોકરી છે. બની એવું કે એવું હતું કે આ જે વિકાસની દિશામાં જઈ રહ્યા છે એનાથી નોકરી મળશે, શિક્ષણ સસ્તું થશે, એની જગ્યાએ શિક્ષણ મોંઘું બન્યું. આ બાબતને સમાંતર હવે એવું થયું કે ચૂંટણીની અંદર તમે કોને મત આપશો? તમે વિકાસની વાતને મત આપશો કે તમે જ્ઞાતિ આધારિત મત આપશો કે તમારા મુદ્દા આધારિત મત આપશો. એટલે તમે આજે તમે જોવો કે આજે ગુજરાતની અંદર એક નવું નેતૃત્વ, યુવા નેતૃત્વ આવ્યું, એ પણ જ્ઞાતિ આધારિત આવ્યું. આ એક વિચારણાનો મુદ્દો છે. એટલે જ્ઞાતિ અંગેના જે વિરોધાભાસ હતા, એવું માની લીધું આપણે કે આ સમાજમાં હવે આ વિકાસને કારણે અથવા તો હિન્દુત્વ ની વિચારસરણીને કારણે આ જ્ઞાતિના બધા આંતર વિરોધો છે, એ વિરોધો ધીમે ધીમે ખતમ થઈ જશે. પણ એવું બન્યું નહીં. બન્યું એવું કે જ્ઞાતિના પ્રશ્નો તો રહ્યા જ. આજે કેટલા આંતરજ્ઞાતિઓ લગ્ન થાય છે આપણે ત્યાં? ઓછા પ્રમાણમાં આંતરજ્ઞાતિઓ લગ્ન થાય છે. અને સૌથી ઊંચી જ્ઞાતિ અને સૌથી નિમ્ન કહેવાતી જ્ઞાતિ વચ્ચેના લગ્નો તો બહુ ઓછા છે. આંતરધર્મીય લગ્નો તો છે જ નહીં લગભગ ગુજરાતની અંદર. તો આપણે એવું માનીને ચાલ્યા કે આ જ્ઞાતિ હવે ધીમે ધીમે ખતમ થઈ જશે. પણ એવું બન્યું નહીં. કારણ કે જ્ઞાતિ વ્યવસ્થાની અસમાનતા, જ્ઞાતિ વ્યવસ્થાની પકડ એ ધીમે ધીમે વધતી ગઈ. આ વાતાવરણની અંદર હવે જ્યારે પણ તમે ઉમેદવારોની પસંદગી કરો છો તો એ પસંદગીનો આધાર જ્ઞાતિ બની ગઈ. અને હું ફરીથી દોહરાવવા માંગીશ કે ભારતમાં જ્ઞાતિ અને ધર્મનું પ્રભુત્વ રહ્યું જ છે ચૂંટણીની અંદર, પહેલી ચૂંટણીથી માંડીને અત્યાર સુધીની ચૂંટણીમાં. પણ અત્યારે બી એક વાત કરવામાં આવે છે કે આ વિકાસ વિરુદ્ધ જ્ઞાતિવાદ. એવું નથી. તમે કોઈ પણ પાર્ટી, ભારતીય જનતા પાર્ટી જોશો કે કોંગ્રેસ જોશો, એના જે ઉમેદવારોનું જે સિલેક્શનનું જે ગણિત છે, એ ગણિત જે તે વિસ્તારની જ્ઞાતિ સાથે લેવા દેવા છે. બીજું તમે સમાંતર તમે જોશો કે તમે કેવી રીતે કોઈ સમાજને અવગણી શકો છો. તો ગુજરાતના છેલ્લા 22-25 વર્ષના ઇતિહાસમાં મુસ્લિમ પ્રતિનિધિત્વ ઘટતું ગયું. આજે ભાગ્યે જ કોઈ એક પ્રતિનિધિત્વ આપણા વિધાનસભાની અંદર મુસ્લિમનું છે, જયારે એની વસ્તી 9% છે. હવે એક ધાર્મિક દ્રષ્ટિએ જો એક એક સમુદાય એનું રાજકીય પ્રતિનિધિત્વ ઘટતું જાય, એનો મતલબ એ કે આપણે ધર્મ અને જ્ઞાતિની દ્રષ્ટિએ ચૂંટણીના સમયે જ ભેદભાવો શરૂ કરીએ છીએ.
ગૌરંગભાઈ, આ વખતની ગુજરાતની ચૂંટણીઓમાં અનામતનો મુદ્દો ખૂબ જ મહત્વનો બન્યો છે, અથવા એમ કહીએ કે ચર્ચાનો વિષય છે. આ અંગે શું કહેશો?
સરકારમાં જેટલી નોકરીઓ છે એ નોકરીઓને માત્ર 10% નોકરી સરકારી નોકરી છે. કોની નોકરી મળી કે ન મળી એમાં 10% જ મુખ્ય મુદ્દો બને છે. 90% નોકરીઓ તો આજે પણ પ્રાઇવેટ સેક્ટરમાં છે, અને એ પ્રાઇવેટ સેક્ટરમાં ક્યાંય અનામત આપણે ત્યાં નથી. હવે તમે જોશો કે છેલ્લા 2 વર્ષની અંદર ગુજરાતની કહેવાતી ઉપલી જ્ઞાતિઓએ પણ અનામતની માગણી કરી. જે જ્ઞાતિઓએ ભૂતકાળમાં એક જમાનામાં અનામત વિરોધી આંદોલનો કર્યા હતા 1981 અને 1985. આજે એ જ જ્ઞાતિઓ અનામત માગી રહી છે. એનો મતલબ એ કે છેલ્લા 20-25-30 વર્ષમાં ગુજરાતની અંદર જે નવા શિક્ષિત લોકો આવ્યા, કહેવાતી ઉપલી જ્ઞાતિમાં પણ જે લોકો ને આર્થિક પ્રશ્નો છે, એમને પોતાને સંતોષ નથી થયો. એમને પણ થયું છે કે અમને નોકરી નથી મળતી. પણ નોકરી ન મળવાનું કારણ માત્ર અનામત નથી, બીજા ઘણા બધા સવાલો છે. સરકારની નીતિનો સવાલ છે, સરકારની પોતાની દાનતનો સવાલ છે, બજારની સ્થિતિનો પણ સવાલ છે. તો આ સ્થિતિમાં જે અનામત માટે આંદોલન શરૂ કર્યું એટલા માટે કે આ એક સોફ્ટ ટાર્ગેટ બની ગયો.
અને એક સમાજશાસ્ત્રી તરીકે અનામતની અથવા તો ગુજરાતની ચૂંટણીઓ જે મુદ્દાઓને લઈને લડાઈ રહી છે તેની ભાવિ અસર સમાજ પર શું થશે?
આમાં એક વસ્તુ બહુ સ્પષ્ટ આપણે સમજવી જોઈએ કે જે પાટીદારો જે માગણી કરે છે એ સામાજિક અને શૈક્ષણિક પછાત સમુદાયમાં સમાવેશ પામવાને, જેને આપણે અધર બેકવર્ડ ક્લાસ કહીએ છીએ. હવે સામાજિક અને શૈક્ષણિક પછાતપણું ચોક્કસ માપદંડો છે, જે ભારતના બંધારણ પ્રમાણે અલગ અલગ રાજ્યોએ નક્કી કર્યા છે. એ માપદંડોમાં ગુજરાતના પાટીદારો કે બ્રાહ્મણો કે ક્ષત્રિયો કે વાણિયા, જે ગુજરાતની વસ્તીના 20% છે, એ કોઈ રીતે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત નથી. તો હવે જો તમે પછાત નથી તો કેવી રીતે તમે એક પછાતપણા અને માપદંડ સાથે તાલમેલ કરીને તમે આમાં સમાવેશ કરી શકો? પણ માની લો કે કોઈ ને કોઈ રીતે આપવામાં આવે તો સવાલ આપણો એ ઉઠે છે. મારી દ્રષ્ટિએ સ્વતંત્રતા પછી ભારત કે ગુજરાતની સરકારો નિષ્ફળ ગઈ છે એનું એક દાખલો છે, એનું એક ઉદાહરણ બનશે. કેમ કે અનામત આપવા સિવાય તમે કોઈનો વિકાસ જ ના કરી શકો? માત્ર અનામત થી જ બધાનો વિકાસ થઈ શકે? આવા બહુ મૂળભૂત સવાલો ભવિષ્યની અંદર ઉભા થઈ શકે કે જે જ્ઞાતિઓનું પ્રભુત્વ હતું એ જ્ઞાતિઓનું પ્રભુત્વ આજે પણ રહ્યું છે. તો બતાવે છે કે સમાજ હજુ આપણે જ્ઞાતિ કે ધર્મ આધારિત બદલાયો નથી, એટલે કે ગુણાત્મક પરિવર્તન નથી આવ્યું આપણે ત્યાં. એની એક સાબિતી થશે.
અને આપણે આશા રાખીએ કે આવો કોઈક પરિવર્તન કે આવો કોઈક બદલાવ આ ચૂંટણી સાથે આવે. ગૌરંગભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર SBS ગુજરાતી સાથે વાત કરવા બદલ.
SBS ગુજરાતી શેર કરો અમારી સ્ટોરીઝ ફેસબુક પર.